તારીખ 19/4/1994 શ્રી સમયસર ગાથા 190-192 તથા શ્લોક 129-131 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179.
ક્રમે કરીને પૂર્ણ મોક્ષ દશા પ્રાપ્ત થઈ જાય છે, સર્વથા સંસારનો પરિભ્રમણ મટી જાય છે. ભાવાર્થ, જીવને જ્યાં સુધી આત્મા અને કર્મના એકપણાનો આશય છે, ભેદ વિજ્ઞાન નથી, ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગરૂપ અધ્યવસાનો વર્તે છે. અધ્યવસાનથી રાગદ્વેષ મોહરૂપ આશ્રવભાવ થાય છે, આશ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર થાય છે. આ ઉલટી સ્થિતિમાં સંસાર થાય છે. સંવર ન થાય તો સંસાર થાય છે, અને સંવર થાય તો સંસારનો અભાવ થાય છે, એમ કેવું છે. જે ક્રમે સંસાર થાય છે એ જ ક્રમ મટીને સંસારનો અભાવ થાય છે, એમ લેવું છે. ફરીથી, જીવને જ્યાં સુધી આત્મા અને કર્મના એકપણાનો આશય છે, એકપણાનો આશય છે એટલે શું? આશયનો સામાન્ય અર્થ ઈરાદો થાય છે. તત્વના પ્રકરણમાં, તત્વજ્ઞાનમાં આશયને કેન્દ્ર સ્થાન કહે છે, અથવા પરિણમન કરવાની કાર્ય પદ્ધતિ પણ કહેવામાં આવે છે. જ્યાં સુધી આત્મા કર્મ સાથે એકપણા રૂપ પ્રકારે પરિણમે છે, અથવા એકત્વ જ્યાં સુધી કેન્દ્ર સ્થાનમાં રહ્યું છે, ત્રણે લઈ લેવા, કર્મમાં ત્રણે લઈ લેવા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, ત્રણે લઈ લેવા. હા, અભિપ્રાય પણ આવે છે, ઠીક છે, આશયનો અભિપ્રાય પણ થાય છે, એ પણ થાય છે, ક્યાંક એ પણ થાય છે. અર્થાત જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી, એક પણ છે ત્યાં સુધી ભેદ જ્ઞાન નથી, ત્યાં સુધી આમ તો દ્રવ્ય કર્મ તો ક્યાં જણાય છે, ભાવ કર્મ અને નો કર્મ જણાય છે. બુદ્ધિપૂર્વકના પ્રકારમાં તો ભાવ કર્મ અને નો કર્મથી જ એકત્વ થાય છે, પણ અંદરમાં દ્રવ્ય કર્મના ઉદય સાથે પણ જીવ એકત્વ ભજે છે, જે બુદ્ધિગમ્ય થતું નથી, પણ ભજે છે તો ખરું છે, નથી થતું એમ નથી, તો ત્રણેયમાં થાય છે. એકત્વ થાય તો ત્રણેયથી થાય, અને ભિન્નપણું થાય તો પણ ત્રણેયથી થાય. એકથી થાય ને બેથી ન થાય એવું ન બને, બેથી થાય ને ત્રીજા એકથી ન થાય એવું પણ ન બને. શું છે કે આમથી લ્યો તમે તો નીચેથી લઈએ છે. રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, શું? મિથ્યાત્વને, અજ્ઞાન, અવિરતિ ભાવ તેમજ યોગને. આશ્રમ ભાવના નિરોધથી કર્મનો અને કર્મથી નો કર્મનો નિરોધ, એમથી લીધું છે. એટલે ભાવથી, ભાવ કર્મથી તો પહેલેથી જ એક શિવાશિત્રાશયમાં એ જ વિષય લીધો છે, રાગથી ભિન્ન પડવાનો જ વિષય લીધો છે. પણ એકનું કર્મ લીધું છે એટલે કર્મ સામાન્ય માં ત્રણે આવી જાય છે. જ્યાં સુધી ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અને યોગ રૂપ અધ્યવસાનો વર્તે છે ત્યાં સુધી આ ચારે પ્રકારના અધ્યવસાનો વર્તે છે કે જે અધ્યવસાનથી જીવને રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવ ભાવ થાય છે. આ ભાવ આશ્રવ લીધો એ અધ્યવસાનને કારણે, એટલે એવા ખોટા આધારને કારણે, આધાર ખોટો હોવાથી અધ્યવસાનને આપણે આધાર લઈએ, આધાર ખોટો હોવાથી રાગ દ્વેષ મોહ રૂપ કર્મ થયા આશ્રવ ભાવ થયા વિના રહે, કારણ કારણ લેતા જાય છે. વેદ વિજ્ઞાનના અમનો અભાવને કારણે અથવા એકત્વપણાને કારણે ચારે પ્રકારના અધ્યવસાનો થાય છે. ચારે પ્રકારના અધ્યવસાનોને કારણે રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવ થાય છે. આશ્રવના કારણે કર્મ બંધાય છે. કર્મના કારણે શરીર આદિ નોકર્મની ઉત્પત્તિ પણ થાય છે. નોકર્મને કારણે આખો સંસાર થઈ જાય છે. આમ બીજું પરિભ્રમણ થાય છે. આ અનાદિથી જીવની જે સ્થિતિ થઈ રહી છે એનું જ્ઞાન આપ્યું ચાર લીટીમાં, કે અનાદિથી જીવની શું દશા થઈ રહી છે. ભેદ વિજ્ઞાન છે. સંસારનો અભાવ કરવો હોય તો ભેદ વિજ્ઞાનથી જ અભાવ થશે. એ તો લેશે 131 કળશમાં સિદ્ધાર્થ સિદ્ધ થયા તે બધા ભેદ વિજ્ઞાનથી. ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સંસારનો અભાવ કરનારા જેટલા સિદ્ધ થયા તે બધા ભેદ વિજ્ઞાનને કારણે થયા છે, બીજા કોઈ કારણે નથી થયા. બધા અધિકારમાં ભેદ જ્ઞાન જ લીધું છે. જીવ જીવ અધિકાર લ્યો, કરતા કર્મ લ્યો, પુણ્ય પાપ લ્યો, આશ્રવ લ્યો, સમર લ્યો, બધામાં ભેદ જ્ઞાન આખો સમય સાર ભેદ જ્ઞાન ઉપર જ છે. બધા અધિકાર દ્વારા ભેદ જ્ઞાન નો ઉપદેશ આપ્યો છે. જીવ જીવ ના પ્રકરણ થી પણ ભેદ જ્ઞાન નો ઉપદેશ આપ્યો, કરતા કર્મ ના ઉપદેશ થી પણ ભેદ જ્ઞાન નો ઉપદેશ આપ્યો, અને અહીંયા સમર નું સ્વરૂપ વર્ણવતા પણ ભેદ જ્ઞાન નો ઉપદેશ આપ્યો. જ્ઞાન પ્રવાદ પૂર્વ માંથી આવ્યું છે ને, જ્ઞાન પ્રવાદ દ્રષ્ટિ પ્રવાદ એ બધા અનુપૂર્વો છે ને, એમાં એના વ્યૂ પોઈન્ટ હોય છે. દરેક શાસ્ત્ર ને કહેવાનો એક ચોક્કસ એંગલ પકડીને પછી કહે છે વાત તેની તે કરવી છે. એકની એક વાત સમર્થ આચાર્યો ગણધર્વ દેવો અનેક દ્રષ્ટિકોણથી રજૂ કરી શકે છે એવું સામર્થ્ય છે એમની પાસે, કેમ કે એમની દ્રષ્ટિ એક જ પ્રસંગને ચારે પડખેથી જોવામાં ફરી વળે છે. આખું કેમ બની રહ્યું છે, પછી અહીંથી તમે જુઓ તો તમને આમ દેખાશે, આ બાજુથી જુઓ તો તમને આમ દેખાશે. આપણા લીધું છે ને મોક્ષાર્થીનું સ્વરૂપ, પહેલા કેવા પરિણામ થાય, પછી કેવા 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 થાય, પરિણામની ઉપર ઉપરની શ્રેણી કેવી રીતે સહજપણે ઉત્પન્ન થઈને એ મોક્ષ માર્ગને પહોંચે, એ જ વિષયને એક દર્શનમોહના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો દરેક જગ્યાએ દર્શનમોહ કેવી રીતે હાનિ પામે એમ દેખાડવામાં આવે છે, અને હાનિ ન પામે તો વૃદ્ધિ કેવી રીતે પામે એમ પણ હારવાર દેખાડી શકાય છે, કેમ કે ત્યાં જોવાનો દ્રષ્ટિકોણ જ એ છે કે દર્શનમોહનું અહીંયા કેવી રીતે ચડ ઉતર પણ થાય છે. એકને એક વાતને અનેક રીતે રજૂ કરવાની પદ્ધતિ હોય છે, એથી કોઈ કઈ રીતે ફસાયેલો હોય તો નીકળી જાય, કોઈ કઈ રીતે ફસાયેલો હોય તો નીકળી જાય. ફસામણ અનેક પ્રકારે થતી હોવાને લીધે એને બહાર કાઢવાના પણ અનેક રસ્તા છે, અને ગમે તે પ્રકારે બહાર કાઢીને એક જ જગ્યાએ મોક્ષ માર્ગમાં લાવવો છે અથવા શુદ્ધાત્માનો આશ્રય કરાવવો છે. લાવવાનો છે એક જ જગ્યાએ, ઊભા છે જુદી જુદી જગ્યાએ, દરેકને એક મૂલ્ય ખેંચીને એક જગ્યાએ લાવવાના છે એમ છે. જેને જેવો રોગ એવી એની ટ્રીટમેન્ટ, એવી એની દવા. માસ્ટરી છે એમને, એ સબ્જેક્ટ ઉપર અને વિષય ઉપર એમનો કમાન્ડ હોય છે, માસ્ટરી હોય છે. અનુભૂત માર્ગ છે ને, પોતે એ માર્ગે અનુભવીને વાત કરે છે, કોઈ શીખી શીખવાડેલી વાત નથી, અનુભવેલો વિષય છે. એટલે અનુભવને લક્ષ્યમાં રાખીને કયો પ્રકારે આને ગડબડ થઈ, આમાં કેવી કેવી ગડબડ થાય, કયાનો શું શું ઉપાય હોય, એ બધું નિર્મળ જ્ઞાનમાં ચોખ્ખું હોય છે. શાસનમાં અનેક પ્રકારના જીવો આવે એને માર્ગ રસ્તો કેવી રીતે મળી રહે એવું સામર્થ્ય ધરાવતા હોય છે, અને એવા જ આચાર્યો શાસ્ત્ર રચના કરે છે. જ્ઞાનીના કોઈ પણ વચન થી મોક્ષ માર્ગ પમાય. ઠીક, જ્ઞાનીના નું વચન આગમ છે, અને આગમના કોઈ પણ વચન થી સંસ્કારી જીવ મોક્ષ માર્ગ પામી જાય છે. સંસ્કારી હોય તો પામી જાય છે, કોઈ પણ વચન થી, એક શબ્દ થી પણ પામી જાય. આત્મા એમ કે ત્યાં પામી જાય લ્યો આત્મા ને. ઠીક, હા એમ જ કીધું ને, નર્મદાજી સુલક ને એમ કીધું, તુ અપને સિદ્ધ ભગવાન કો નહીં દેખતા હે, દેખને વાલે કો નહીં દેખતા હે, જાનને વાલે કો નહીં જાનતા હે, અંધા હે, બસ કઠોર વચન કીધું તો મિથ્યાત્વ તૂટી ગયું. થોડો માર્યો ને મિથ્યાત્વ ને ભૂકા બોલાવી દીધા. આમ છે, પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે, એ જીવ પલટો મારે છે, ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી ઉલાપણે ચાર પ્રકારના અભાવમાં અધ્યવસાનો ઉત્પન્ન થયા. ભેદ વિજ્ઞાનના અભાવમાં ચાર પ્રકારના અધ્યવસાનો ઉત્પન્ન થયા. ભેદ વિજ્ઞાનના સદભાવમાં આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ, શુદ્ધ ઉપયોગમાં અનુભવની પ્રાપ્તિ થઈ. શુદ્ધાત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વ આદિ ચારે પ્રકારના અધ્યવસાનનો અભાવ થાય છે. એ મિથ્યાત્વ આદિ અધ્યવસાનના અભાવમાં આમ પણ લઈ શકાય કે શુદ્ધાત્માની ઉપલબ્ધિનો અભાવ હોય છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિના ભેદ વિજ્ઞાનને કારણે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય તો ચારે પ્રકારના અધ્યવસાનનો અભાવ થાય છે. અને શું છે કે યોગ છે પણ એકત્વ બુદ્ધિ યોગ છે. અધ્યવસાનમાં અધ્યવસાનમાં આધાર લે છે, શું હું મનુષ્ય, મને મનુષ્યને યોગ મન વચન કાયા છે, શું મારી મારું મન આટલું કામ કરે છે, મારું શરીર આટલું કામ કરે છે, હં મારી વાણીમાં આટલું બળ છે, શું એકત્વ કરે છે, એટલે એને યોગનું અધ્યવસાન કીધો. તીર્મગુણ સ્થાને યોગ છે, યોગાશ્રવ છે, પણ અધ્યવસાન પૂર્વક નથી. અહીંયા તો રાગ દ્વેષનું અધ્યવસાન પૂર્વક છે એમ કહેવું છે. જ્યારે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વ આદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવનો પણ અભાવ થાય છે. આશ્રમનો અભાવ થવાથી કર્મ બંધાતા નથી, અને કર્મના અભાવથી શરીર આદિ નો કર્મ પણ ઉત્પન્ન થતા નથી, શરીર મળતું નથી, કર્મના ફળમાં શરીર મળ્યું છે. નો કર્મ શરીર છે એ નો કર્મનું ફળ છે. પછી નો કર્મની પ્રકૃતિ પ્રમાણે એની પ્રકૃતિ ત્રાણુ પ્રકૃતિ છે, તો એના આકારને બી રંગ રૂપ બધા અનેક પ્રકારના શરીરના જોવામાં આવે છે. કર્મના અભાવથી શરીર આદિ નોકર્મ ઉત્પન્ન થતા નથી, અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે, સંસારના પરિભ્રમણનો જન્મ મરણનો અભાવ થાય છે. જન્મ મરણનો અભાવ થાય ત્યારે એને અક્ષય કર્મ મોક્ષ થયો એમ કહેવામાં આવે છે. ગાથામાં એ શબ્દ વાપર્યો છે, અક્ષય કર્મ મોક્ષ થશે, છેલ્લે લીધું ને, કર્મ નો અભાવ જાયતે કર્મ નિરોધ સંસાર રોધન ટીકામાં લીધું છે, કાથામાં છે ટીકામાં લીધું છે. ઇતિ સંવર કર્મ આગળના કળશ માં આવી ગયું ને, અક્ષય કર્મ મોક્ષ થાય છે, અક્ષય કર્મ મોક્ષ અભાવતી 128 માં આવ્યું બરાબર. આ પ્રમાણે સંવર નો અનુક્રમ જાણવો, સંવર થવામાં કર્મમાં ક્રમમાં સંવર થવાના ક્રમમાં સંવર નું પહેલું જ કારણ ભેદ વિજ્ઞાન કયું છે. જો અહીંયા ક્રમ સ્થાપ્યો, ક્રમ નું વિજ્ઞાન સ્થાપે છે કે નહીં, ક્રમ વિપર્યાસ થી કોઈ કાર્ય થાય નહીં એમ એમાંથી નીકળે છે. ક્રમ નો વિષય આવે છે શાસ્ત્રમાં, ગુરુદેવ તો ખાસ કહેતા, શેરા નો દ્રષ્ટાંત જ ક્રમ માટે આપતા કે ગમે તેમ શેરો થાય નહીં, પેલા લોટ શેકવો જ પડે, ઘી માં તેલ માં જેમાં પણ પેલા લોટ શેકવો પડે, લોટ નો દાણો શેકાઈ જાય પછી એમાં પાણી નાખે, એ પેલા એમને એમ કરે તો ત્રણેય બગડે, એ તો ત્રણેય તો વસ્તુ બગડે, પછી બળતણ બગડે એ જુદું, અને સમય બગડે એ જુદો, પાંચમાના બગડે છે બળતણ અને સમય ગુણો, તો શેરો થાય નહીં ને પાંચમાના બગડે. આ પ્રમાણે સંવર થવા સંવર નો અનુક્રમ જાણવો, એમ અનુક્રમે કામ થાય છે, વગર અનુક્રમે કામ થતું નથી. જો મોક્ષ માર્ગ અનુક્રમથી થાય છે, 14 ગુણસ્થાન પણ ગુણસ્થાન આવે એ પ્રકારે જ આવે, બીજી રીતે ગુણસ્થાન કોઈને આવે નહીં. ચોથું જે રીતે આવે એ રીતે ચોથું આવે, પાંચમાના પ્રકારે જ પાંચમું આવે, હાથમાના પ્રકારે જ પછી હાથમું આવે, પહેલું છઠ્ઠું આવે પછી હાથમું આવે એમ ન આવે, પછી 8, 9, 10 એ પ્રકારે જ આવે, જો અનુક્રમ છે એનો. સંવર થવાના ક્રમમાં સંવર નું પહેલું જ કારણ ભેદ વિજ્ઞાન કયું છે. જો આ પૂર્વ ભૂમિકા કહી દીધી કે કોઈ પણ જીવને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય એ પૂર્વ ભૂમિકામાં એને ભેદ વિજ્ઞાન હોય હોય ને હોય, ભેદ વિજ્ઞાન ન હોય ને કોઈને સીધો સંવર થાય એવું બને નહીં. અમે કઈ ભેદ વિજ્ઞાનમાં ન સમજીએ, અમે તો જ્ઞાન સ્વરૂપ આત્માનું ધ્યાન કરીએ છીએ. ઠીક વેદાંતમાં આવે છે ને પ્રજ્ઞાનમ બ્રહ્મ, બ્રહ્મ છે એ જ્ઞાન સ્વરૂપ છે, તો ધ્યાન કરીએ આત્માનું પરમ બ્રહ્મનું ધ્યાન કરીએ છીએ, એને વેદ વિજ્ઞાન વગર ધ્યાન થાય ને. જે જેમાં શુદ્ધોપયોગ વર્તે છે એવું જે આત્મ ધ્યાન એ પણ ભેદ વિજ્ઞાન વિના કદી કોઈને ઉત્પન્ન થાય નહીં. ભેદ વિજ્ઞાનની વિધિ ન જાણતો હોય, ભેદ વિજ્ઞાનની વિધિએ ન પરિણમતો હોય અને એને શુદ્ધોપયોગ થાય કે આત્મ ધ્યાન થાય એવું કદી બને નહીં. ક્રમનું વજન છે. સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદ વિજ્ઞાન કયું છે, પહેલેથી જ વાત કરતા આવ્યા છે, તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે. શું હવે એ જ સંવરની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે, અથવા ભેદ વિજ્ઞાન ભાવવા માટેનું આ પદ છે. અચ્છા, એટલે મૂળ ગાથા વધારે છે, કોઈ કોઈ પ્રતિમા છે, તાત્પર્ય વૃત્તિમાં છે, આત્મખ્યાતિમાં નથી. અચ્છા, આની ગાથાઓ પછી છે, 191 પછી છે. સમણીરો હો આગળ આવી જાય છે ને. એક આગળ નહીં, પાછળ નીચે લખી દો ગાથાઓ કે આત્મખ્યાતિ સંસ્કૃતો હિન્દી ટીકા ઉપલબ્ધ નહીં હૈ ઇસલિયે નહીં છાપી ગઈ, તાત્પર્યવર્તી ટીકા મિલતી હવે છાપી. ઉદેશેણ પરોખમ રૂવમ જહ પસદેવ નાણેદી ભણદી તે દ્વિપદી જીવો ઠીઓ રાધા. કુલ કેટલી ગાથે, 415 છે કે ઓછી વૃત્તિ છે? વધારે છે, તાત્પર્યવર્તી વધારે છે.
એટલે છેલ્લે ખબર ન પડે કે કેટલી બધી સરવાળે નંબર નથી આપ્યા. બરાબર, હિન્દી નથી કર્યું, પાછું સંસ્કૃત છે, તાત્પર્ય રીતે સંસ્કૃત છે, હિન્દી નથી કર્યું, હિન્દી નથી કર્યું, હિન્દી કર્યું છે પંડિત જયચંદજીએ, આત્મખ્યાતિનું કર્યું છે, આત્મખ્યાતિનું કર્યું છે, તાત્પર્ય રીતેનું નથી કર્યું, એટલે પછી સંસ્કૃત કોઈને નહીં સમજાય. ગાથા માગદીમાં છે અને ટીકા સંસ્કૃતમાં છે, પછી એનું હિન્દી નથી. સંપદ્યતે સંવર એષ સાક્ષાત શુદ્ધાત્મતત્વસ્ય કિ લોપલંભાત સભેદ વિજ્ઞાન તયેવ તસ્માત તદ્ભેદ વિજ્ઞાનમ અતીવ ભાવ્યમ. આ સાક્ષાત સર્વ પ્રકારે સંવર ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી થાય છે. આ સાક્ષાત સર્વ પ્રકારે સંવર, એટલે સર્વ પ્રકારે સંવર થઈને જે મોક્ષ થાય છે એ તો ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી થાય છે. એટલે મોક્ષ થવાનું કારણ શુદ્ધાત્માનો અનુભવ છે, બીજું કોઈ કારણ નથી. શુદ્ધાત્માનો અનુભવ વધતા 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 પછી એ શુદ્ધો યોગ બહાર જ ન નીકળે એવો અવસર આવે છે ત્યારે મોક્ષ થઈ જાય છે. એટલે મોક્ષનું કારણ શુદ્ધોપયોગ છે. મોક્ષનું કારણ શુદ્ધાત્માની અનુભૂતિ કહો કે શુદ્ધોપયોગ કહો, એ મોક્ષનું કારણ છે. આ સાક્ષાત પછી સર્વ પ્રકારે એટલા માટે લીધું કે સર્વાત્મ તો સમર ભેદ વિજ્ઞાનથી થાય છે, પણ સર્વ પ્રકારે સમર થાય છે એ શુદ્ધાત્માની ઉપલબ્ધિથી થાય છે. કેમ કે મોક્ષ લેવો છે ને, સર્વ પ્રકારમાં મોક્ષ લેવો છે તો અનુભવ વધતો 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 મોક્ષ થઈ ગયો એમ. તો શુદ્ધોપયોગ વધતો વધતો મોક્ષ થઈ ગયો એમ લીધું. પછી શુદ્ધોપયોગનું કારણ બધે ભેદ વિજ્ઞાન લેવું એમ, ક્રમ લઈ લેવો, અને તે શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ ભેદ વિજ્ઞાનથી થાય છે. અહીંથી લીધું, ઉપરથી લીધું. મોક્ષ થાય છે એ સ્વાનુભૂતિથી થાય છે, અને સ્વાનુભૂતિ છે એ ભેદ વિજ્ઞાનથી થાય છે. માટે મુમુક્ષુએ ભેદ વિજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે, અથવા સતત ભાવવા યોગ્ય છે, સતત ભેદ વિજ્ઞાનનું પરિણમન થવા યોગ્ય છે, તો શુદ્ધાત્માની ઉપલબ્ધિ અથવા શુદ્ધોપયોગ થાય. શુદ્ધોપયોગ થાય તો પછી મોક્ષ સુધી ચાલ્યો જાય છે. એકદમ ચોખ્ખો માર્ગ લઈ લીધો છે, ના એક જ વાત છે, ભેદ વિજ્ઞાન, ભેદ વિજ્ઞાન, શુદ્ધોપયોગ, ભેદ વિજ્ઞાન ને શુદ્ધોપયોગ, ભેદ વિજ્ઞાન ને શુદ્ધોપયોગ, બસ. ભાવાર્થ, જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે, અર્થાત જીવ જ્યારે આત્માનું અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે, યથાર્થપણે અનુભવપૂર્વક ભિન્ન જાણે છે, ત્યારે તે શુદ્ધાત્માને અનુભવે છે. કેમ કે એ ભેદ વિજ્ઞાનનો પ્રોસેસ જ ઉપયોગને અંદરમાં સ્થિર કરવા માટેનો છે. ઉપયોગ અંદર સ્થિર થાય જો ભેદ વિજ્ઞાન યથાર્થપણે કરવામાં આવે તો. શુદ્ધાત્માના અનુભવથી આશ્રવભાવ રોકાઈ જાય છે, રાગ દ્વેષથી આશરો ભાવ થાય છે અને શુદ્ધાત્માના અનુભવથી આશરો ભાવ રોકાઈ જાય છે, અથવા એને રાગ દ્વેષ મોહરૂપ થતા રાગ દ્વેષ મોહરૂપ પરિણામ થતા નથી અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. અહીંયા સર્વ પ્રકારે એટલા માટે નાખ્યા ઉપર કે અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે, પૂરેપૂરો સંવર થાય છે, એટલે ત્યાં મોક્ષ થાય છે. માટે ભેદ વિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. તેથી ભેદ વિજ્ઞાનને સતતપણે ભાવવું અથવા સતતપણે ભેદ વિજ્ઞાન રૂપ પરિણમવું એવો ઉપદેશ કરવામાં આવ્યો છે. વેદ વિજ્ઞાનની ચર્ચા થવી જોઈએ. જ્યાં સુધી વેદ વિજ્ઞાન કરતા ન આવડે અથવા ન થતું હોય ત્યાં સુધી કેમ થાય એની ચર્ચા કરવી જોઈએ. વિજ્ઞાન કરવું કેવી રીતે, શરૂ કરવું કેવી રીતે, રાગ ને જ્ઞાન નું એકત્વ થઈ રહ્યું છે. બીજા જે જ્ઞેય પદાર્થો નું કર્મ છે એનું પણ જાણતા જ એકત્વ થઈ રહ્યું છે. આ એકત્વ તોડવા માટે, એકત્વ મટાડવા માટે શું કરવું કે ભિન્ન પદાર્થને ભિન્ન જાણવા, ભિન્ન પદાર્થની ભિન્નતા જાણીને પોતાની વ્યાપકતાને અવલોકવી, પોતાની વિદગ્ધતાને પણ અવલોકવી અને જ્ઞાન સ્વરૂપ આત્માને જે સહજ પ્રત્યક્ષ છે એને પ્રત્યક્ષ કરવો, તો ભેદ વિજ્ઞાન થઈને શુદ્ધાત્માની અનુભૂતિ થાય. સ્થિર થઈ જાય છે કરવાનો પ્રશ્ન તો બોલાય એમ કે સ્થિર કરવો. હા, પણ એક જ જ્ઞેયને વળગીને, સ્વજ્ઞેયને વળગે તો સ્વમાં સ્થિર છે, પરજ્ઞેયને વળગે તો પરમાં સ્થિર. પછી ભલે અસંખ્ય સમય સુધી પરિણમે, કેવળ જ્ઞાન છે એ સમય સમયનું છે, પણ નિરવશેષપણે સ્વરૂપમાં સ્થિર છે કેવળ જ્ઞાન. હા, એક જ જ્ઞેયનો આશ્રય કરીને, એટલે એક જ જ્ઞેયમાં સ્થિર રહીને, સ્થિર રહીને એટલે પરિણમન બંધ થઈ ગયું એમ નથી લેવું, જ્ઞેયથી જ્ઞેયાંતર નથી થતો એમ કહેવું છે. ઠીક, વિષય બદલાતો નથી, જ્ઞાનનો વિષય બદલાતો નથી, એનું નામ એક નહીમાં સ્થિર થયો એમ કહેવામાં આવે છે, એમ વાત છે. વ્યાપકતા છે એ અનુભવ કરવાનો વિષય છે અને વિચારવાનો વિષય નથી. એ તો વારંવાર સ્વાધ્યાયમાં એ વાત કહેવામાં આવે છે કે ભેદ વિજ્ઞાનની ચર્ચા કરવી તો તમને પર પદાર્થ પરપણે જણાય છે ત્યાં સુધી તો જાણવાની વાત ચાલી. હવે ભેદ વિજ્ઞાન તો અનુભવ જ્ઞાન છે અથવા અનુભવ પદ્ધતિનો કાર્યક્રમ છે, પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તો ક્યાંથી એ શરૂ થાય છે કે જો પોતાની વ્યાપકતાને અનુભવે ત્યાંથી. જાણવામાં એક પણ જાણે ત્યાં સુધી પણ બરાબર નથી, ભિન્ન ને ભિન્ન પણ જાણે, જ્ઞાન ને જ્ઞાન જાણે, રાગ ને રાગ જાણે, જ્ઞાન ને ચૈતન્ય જાણે, શરીર આદિ ને જડ જાણે, એ જાણવાનો વિષય થયો. હવે એક ડગલું આગળ ચાલવું જોઈએ કે અનુભવવું શું છે, તો કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપક પણ ખબર પડે છે, કીડી આટા મારે તો ખબર પડે છે. જ્ઞાન ના પ્રદેશો છે ક્યાં, જ્યાં પરદ્રવ્ય ને પરભાવ જણાય છે ત્યાં પણ જ્ઞાન ના પ્રદેશો છે, અથવા જ્ઞાન પોતાના પ્રદેશમાં વ્યાપીને અન્ય પ્રદેશમાં રહેલા જ્ઞેયને પણ જાણવા સમર્થ છે, છતાં પણ જ્ઞાન અન્ય પદાર્થમાં ને અન્ય પ્રદેશમાં ને અન્ય ક્ષેત્રમાં વ્યાપતું નથી. કેમ ખબર પડે? અવલોકન થી ખબર પડે. પોતાનું અવલોકન પોતાના અનુભવ ઉપર જાય ત્યારે ખબર પડે. જેમ કે ખાદ્ય પદાર્થ મોઢામાં આવતા એનો મીઠો રસ, કેરીનો મીઠો રસ, એમાં જ્ઞાન ગયું કે ન ગયું? એ રસમાં જ્ઞાન ગયું કે ન ગયું? અને જ્ઞાન જ્ઞાનમાં રહીને રસને જાણે છે. જ્ઞાનની વ્યાપકતાને અનુભવથી એ વ્યાપે વ્યાપકપણા ઉપર ઉપયોગ લઈ જવો જોઈએ. પછી વેદે છે ને, ગળા રસને વેદે છે કે જ્ઞાન જ્ઞાનને વેદે છે? જ્ઞાન શ્રી ગુરુ એમ કહે છે કે તું જ્ઞાનને વેદે છો, રસને વેદી શકતો પણ નથી, અશક્ય છે. અશક્ય શબ્દ લીધો, 92-93 બંનેમાં 92-93-94 એ જ ગાથાઓ ચાલી. અશક્ય છે રાગને વેદવો, અશક્ય છે. જેમ શીત ઉષ્ણને વેદવું અશક્ય છે, તેમ રાગને વેદવો પણ અશક્ય છે. તો રાગમાં આકુળતા છે તો કે એને વેદવી પણ અશક્ય છે સ્વભાવે કરીને. ઠીક, ચાલો. પછી આકુળતા થાય? પછી ન થાય. જે ભીન પડે છે રાગ દ્વેષથી એને આકુળતા થતી નથી. ભીન પીડાય એને, ભીન અનુભવમાં આવ્યા એને. એવી રીતે અંદરમાં સૂક્ષ્મ ઉપયોગે કરીને અવલોકન કરે. રાગ અને રાગના વિષયથી ઉપેક્ષિત થઈને, આ શરત છે પાછી. શું શરત છે? રાગ અને રાગના વિષયથી ઉદાસીન થઈને, ઉપેક્ષિત થઈને, એટલે કે અપેક્ષા છોડીને એની, કે આમાં સુખ છે, આ જાણવા જેવું છે, આમાં કુતૂહલ છે, એ બધું અપેક્ષા છોડીને ઉપયોગને સૂક્ષ્મ કરે, તો એ સૂક્ષ્મ ઉપયોગ પોતાની વ્યાપકતાને અને વેદકતાને પકડી શકે, તો વેદ જ્ઞાન થાય. વેદ જ્ઞાન થાય તો સંવર થાય ને આત્મ ઉપલબ્ધિ થાય, નહીતર કોઈ રીતે આત્મ ઉપલબ્ધિને સંવર થાય નહીં. જાણપણ જ્ઞાન છે અને રાગ એનો વિષય છે. રાગ જ્ઞાન નથી, રાગ તો જ્ઞેય છે. રાગ એનો જ્ઞાનનો વિષય જ્ઞેય છે, જણાવવા યોગ્ય છે. જ્ઞાન જાણવા યોગ્ય છે અને જણાવવા યોગ્ય છે. આમ તો જ્ઞાન પોતે જાણવા ને જણાવવા યોગ્ય બંને છે. જ્યારે રાગ એકલો જણાવવા યોગ્ય છે, જાણવા યોગ્ય નથી, એમ છે. એટલો ફરક છે. વળી જ્ઞાન સ્વરૂપે અનુભવાય છે. જ્ઞાન સ્વરૂપે પરિણમતો અનુભવાય છે, જ્યારે રાગ સ્વરૂપે પરિણમતો અનુભવાતો નથી. અનુભવાતો હોય તો અધ્યાસ છે, અનુભવ સાચો નથી, મિથ્યા છે, એમ લેવો. જો રાગની અપેક્ષા હોય કે જ્ઞેયની કુતૂહલ વૃત્તિથી જાણવાની પણ અપેક્ષા હોય, ત્યાં સુધી અંદર સૂક્ષ્મ ઉપયોગ કામ કરતો નથી. ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. પરની અપેક્ષા વૃત્તિમાં ખેંચાયેલું જ્ઞાન સ્થૂળતાને ભજે છે, એમ છે ખરેખર. શુક્રવાર એકાંતમાં બેસીને વિચારણાને ધ્યાન કરે છે કે પરની અપેક્ષા છોડવી છે, પછી પરની વચ્ચે રહીને શું કામ છે? પછી અનિવાર્યપણે રહેવાય અને પ્રયોગ કરવો એ વળી બીજી વાત થઈ, પણ પોતાની ઈચ્છાથી ને અપેક્ષાથી ને આશાથી રહે નહીં. માટે નિવૃત્ત ઉપયોગ, અંતરંગમાં નિવૃત્ત ઉપયોગ, બાહ્યમાં પણ નિવૃત્તિને ચાહે છે. જ્ઞાનીઓ કેમ પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં આવે છે? એમને પ્રવૃત્તિની રુચિ નથી, એની અપેક્ષા નથી, માટે નિવૃત્તિને ચાહે છે. અને એ અપેક્ષા નહીં હોવાથી ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં કામ કરવું છે, પોતાનું સ્વકાર્યને કરવું છે. શરૂઆત ત્યાંથી થાય છે, શરૂઆત મૂળ્યું ત્યાંથી છે, ત્યારે જ બધા પરિણામની ચાલ બદલાય ને, નહીંતર પરિણામની ચાલ બદલાય નહીં કોઈ દિવસ, એમ છે. પરિણામની ચાલ બદલાય નહીં અને પોતાના સુખ દુઃખ ના પ્રયોજનો ઉપર ઉપયોગ સૂક્ષ્મ થઈને કામ કરી શકે નહીં. પ્રયોજન ની વાત આવે તો ઉધર થી ચાલ્યો જાય અને કા બીજાને લક્ષમાં લઈએ, પોતાને લક્ષમાં ન લઈએ પણ બીજાને લક્ષમાં લઈએ, એટલે જાણે બીજાના માટે ઉપદેશ ચાલતો હોય. તટસ્થ થવું એટલે મધ્યસ્થ થવું એમ લેવું પડે. પણ મધ્યસ્થ થવાનો અર્થ શું કે અપેક્ષા છોડવી, અપેક્ષા છોડવી એમ કે ઉદાસીન થવું કે તટસ્થ ને મધ્યસ્થ થવું એમ કે ઓલી ચોખ્ખી વાત છે કે અપેક્ષા છે એ છૂટવી જોઈએ, નહીતર એનું ખેંચાણ છે. ખેંચાણ છે એવું કેવું સ્થૂળ કરે છે, સ્થૂળ રાખે છે, સૂક્ષ્મ થવા દેતો નથી. ધ્યાનમાં તો ઉપયોગ સૂક્ષ્મ થાય છે ને એમ છે. ધ્યાનમાં પોતાને જ્ઞાનમાં જે જ્ઞાન સુખ સ્વરૂપે છે એને ગ્રહણ કરે છે. પ્રગટ તો સુખ છે નથી, છતાં જ્ઞાનનું રૂપ સુખ છે એટલી સૂક્ષ્મતા આવે ત્યારે પકડે ને, પછી એ સુખના સેમ્પલ ઉપરથી અનંત સુખની ખાંડનો પત્તો લગાવે. સરનામું મળ્યું પછી વાંધો નહીં ગોતી કાઢે, પણ સરનામું ન મળે તો ક્યાં ગોતે, બાજુમાં હોય તો આંટા મારે, ઓલી કોઈ આગળ આગળ જઈને ગોતે. તો જ્ઞાન જ સુખરૂપ છે, સુખનું સરનામું મળી ગયું પછી એનો પત્તો લીધા વગર રહે નહીં. માટે ભેદ વિજ્ઞાનનો અમને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. સતત ભાવવું એમ કે છે, ભેદ વિજ્ઞાનને નિરંતર ભાવવું. હવે ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું એમ, અતિવ ભાવ એમ કીધું તો કે પણ ક્યાં સુધી હવે ભાવવું કે એ ઉપદેશ આપે છે. હ ક્યાં સુધી કે જ્ઞાન પરથી છૂટીને જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈને ઠરી ન જાય ત્યાં સુધી, સ્થિર ઉપયોગ ન થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ની પ્રક્રિયા છે. કેવું જ્ઞાન સુધી અથવા શુદ્ધ ઉપયોગમાં ઠરે ત્યારે ભેદ વિજ્ઞાન પ્રક્રિયા નથી, પાછો વિકલ્પમાં આવે એટલે ભેદ જ્ઞાન ચાલુ થઈ જાય સહજપણે. ભાવે તો ભેદ વિજ્ઞાનમ ઇદમ અછિન્ન ધારયા તાવત યાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. બહુ પ્રસિદ્ધ સ્પર્શ છે આ ભેદ વિજ્ઞાન અછિન્ન ધારા છે, અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે સતતપણે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટીને જ્ઞાન જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય, જ્ઞાન અંદર જામી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવવું. ભેદ વિજ્ઞાન એવી રીતે છે કે જ્ઞાન તે હું છું અને રાગાદી તે હું નથી, વિધિ નિષેધ રૂપ છે. જ્ઞાન તે હું છું એ જોરથી આવે છે અને એ મુખ્ય પ્રવૃત્તિ છે. અસ્થિની પ્રવૃત્તિ એમાં મુખ્ય છે, નાસ્તિની પ્રવૃત્તિ એમાં ગૌણ છે, પણ છે ખરી. હું એનું બીજું પડખું જ છે, મિત્રો હું જ્ઞાન સ્વરૂપે છું અને રાગ સ્વરૂપે છું એમ આવી જાય તો એ કઈ ભેદ વિજ્ઞાન નથી એમ. આ ભેદ વિજ્ઞાન અછિન્ન ધારા છે, અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પ્રભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય. બીજું કામ ક્યારે કરવું આ પ્રશ્ન ઉઠાને, જો સતત તમે ભેદ વિજ્ઞાન કરીએ તો પછી બીજા કામ ક્યારે કરવા? બીજા કામ ન થાય એની ચિંતા છે એને, જીવને બીજા કામની ચિંતા છે, ભેદ જ્ઞાન અનંતકાળથી નથી થયું એની ચિંતા કા નથી? કાર્યક્ષેત્ર નક્કી કર કે બીજા કામ તું કાંઈ કરી શકતો નથી, તો એ બધી વાતો તમારે કરવી છે. ઠીક, ખાવાટાને ભૂખ લાગી ત્યારે જમવા બેસી જાવ છો, હું ખાઈ શકતો નથી. ઠીક, કેક નખીએ દુકાન માં તિજોરી કવાટ બંધ કરીને ચાવી મારી દો છો, તાળું મારી ને ઘરે આવો છો, દુકાન ને કઈ ખુલ્લી મૂકીને આવતા નથી, તાળું મારી શકે છે કે ન મારી શકે, એવું છે. દેખાડવાના જુદા ને ચાવવાના જુદા, એના જેવું લાગે લોકોને. પેલા અહીંયા તો શ્રદ્ધા જ્ઞાન ને અને પરિણમન ને ઠીક કરવું છે. લોકો સીધા બાહ્ય આચરણ નો પ્રશ્ન ઉઠાવે છે, બારમાં તો તમે આમ કરો છો અને અંદર ની વાતો આવી રીતે કરો છો, તમારું આચરણ જુદું અને તમારી કરણી જુદી છે, કરણી ને કહેણી જુદી જુદી છે, માયાચાર જેવું લાગે માણસને. ઠીક હે, સાધક દશામાં કરણી ને કહેણી જુદી જ હોય, સિદ્ધ થાય ત્યારે એને કરણી ને કહેણી એક થાય. સાધક દશામાં તો સાધ્ય બાકી છે, એટલે કહેણી સાધ્ય નહીં આવશે ને કરણી સાધક દશા નહીં આવશે, બે વચ્ચે અંતર રહેવાનું છે. જ્યાં સુધી સાધ્ય ની સિદ્ધિ ન થાય ત્યાં સુધી બે વચ્ચે અંતર રહેવાનું છે. દરેક સાધક મોક્ષ ની વાત કરશે, મોક્ષ ન સદાય ત્યાં સુધી, તો કહેણી મોક્ષ ની ને કરણી સાધક દશા ને. ગુણસ્થાન અનુસાર શ્રદ્ધા જ્ઞાન ને આચરણ રહેવાના. એમ છે, વિચિત્ર લાગે. ગુરુદેવ પ્રવચન કરતા ત્યારે રાગ નો નિષેધ એટલા બધા જોર થી કરે કે ધોકે ને ધોકે ધોકાવી નાખે. ઝેર છે, વિષકુંભ છે, ઝેર ના ઝાડ છે, બધું કે પ્રવચન પૂરું થાય એટલે જૈન મંદિર માં ભક્તિ માં બેઠા છે. લોકો કે આમ કેમ કરે છે, હમણાં તો એમ કેતા હતા, પાંચ મિનિટ પહેલા તો રાગ ને ધોકાવતા હતા, અત્યારે તો પછી અત્યારે ભગવાન ની ભક્તિ ચાલે છે. ઠીક, એમાં શું રાગ દેખાય ભાઈ? આચરણ આચરણ ની જગ્યાએ છે, શ્રદ્ધા શ્રદ્ધા જ્ઞાન ની જગ્યાએ છે. શ્રદ્ધા જ્ઞાન ને દ્રઢ કર્યા વિના આચરણ કેળવાય, આચરણ જો પૂરું કેળવાય જાય તો સાધક દશા રહે નહીં. હા, બરાબર સંતુલન હોય, એમાં બરાબર સંતુલન હોય જ. યથાસ્થાન નો રાગ આવે નહીં અને યથાસ્થાન નો રાગ થયા વિના રહે નહીં.
એક તો મિથ્યાત્વ નો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાન માં ઠર્યું કહેવાય. એટલે એક તો મિથ્યાત્વ અને સમ્યક્ત્વ ની અપેક્ષા, પછી વિકલ્પ આવે તો એ જ્ઞાન જ્ઞાન માં ઠર્યું એમ ગણી લેવું.
બરાબર,
મિથ્યાત્વ નો અભાવ થયો અને એકત્વ છૂટી ગયું ત્યારે જ્ઞાન જ્ઞાન માં ઠર્યું ત્યારે એકત્વ છૂટ્યું છે. તો જ્ઞાન ના જ્ઞાન માં એકત્વ ને ઠર્યું એમ ગણીને એને ભેદ વિજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. બીજું કે જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય, કેવું જ્ઞાન થાય ત્યારે એવું શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય, પરિણામ તો બંધ થઈ જાય એમ નહીં, સ્થિર થઈ જાય. દરેક સમય સમયના પરિણામ મનમાં શુદ્ધોપયોગ જ રહે એમ કહેવું છે, અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. તે સાદી અનંતકાળ સુધી, જ્યાં સુધી આ બંને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું, મિથ્યાત્વ ન મટે ત્યાં સુધી પણ ભેદ જ્ઞાન કરવું, અને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પણ ભેદ વિજ્ઞાન કરવું. આવ્યું ને બે પ્રકારે, એટલે કે અનુભૂતિ ને સમ્યક્ત્વ નો ઉપાય પણ ભેદ વિજ્ઞાન છે અને સિદ્ધ દશા નો ઉપાય પણ ભેદ વિજ્ઞાન છે, કેવળ દશા નો ઉપાય પણ ભેદ વિજ્ઞાન જ છે. બે અર્થ કર્યા છે પંડિતજી. હા, ભેદ વિજ્ઞાન એક જ વિધિ એક જ રીત છે, એક જ મોક્ષનો ઉપાય છે, બીજો કોઈ ઈલાજને ઉપાય નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થ એટલે આત્મકલ્યાણ સાધવા માટે ભેદ વિજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય ને ઈલાજ નથી. માટે ભેદ વિજ્ઞાન કઈ રીતે થાય એનો જેને પોતાને અંદરમાં ખોજ શોધ અને પ્રયત્ન હોવો જોઈએ. બે કળશ છે છેલ્લા છે આ અધિકારમાં તો ગાથાઓ પૂરી થાય છે. છેલ્લા બે કળશ છે. ફરીને ભેદ વિજ્ઞાન નો મહિમા કહે છે એનું ફળ બતાવીને. શું આમ તો આગળ કહી દીધું 128માં અક્ષય કર્મ મોક્ષ થશે. હવે અહીંયા એ તો નાસ્તિથી કહ્યું કર્મનો મોક્ષ નાસ્તિ થવા ને કર્મનો અભાવ અસ્થિ શું થશે કે સિદ્ધ પદની પ્રાપ્તિ થશે. વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કે લખે છે ને અસી અભાવ તો બધા બધા એ કે લખે છે ને જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાન થી થયા છે, બીજી રીતે થયા નથી. હવે આ ભેદ વિજ્ઞાન અહીંયા કરી શકે છે અને એનું ફળ આવડું મોટું છે, છતાં જીવ એના એ કાર્ય માટે લલચાતો નથી. ભાગજનજી તો કહ્યું ભાગચંદ શિવ લાલચ લાગ્યો જ્યાં જમની પહોંચ નથી, કેમ કે બીજે બધા જમની પહોંચ છે મરી જાય તો જમડા લેવા આવે એમ કે છે ને. મોક્ષમાં તો અહીંયા દેહ નો અભાવ થાય, દેહ છૂટે પણ ત્યાં જમની પહોંચ નથી, મોક્ષ દશા પ્રાપ્ત થાય એની મને લાલચ લાગી છે એમ કે છે. કેમ કે આવડું મોટું ફળ છે વેદ વિજ્ઞાન નું ફળ સિદ્ધ દશા છે. તો ભવિષ્યમાં સિદ્ધ દશા થાય ને તો કે અહીંયા શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય ભેદ વિજ્ઞાન થી, એ તો અહીંયા થાય ને, એ સિદ્ધપુર નું રિઝર્વેશન છે. રિઝર્વેશન થયા પછી ચિંતા ખરી હે, ત્યાં સીટ ખાલી રાખેલી છે, રિઝર્વ સીટ સિંહાસન ખાલી છે, જઈને બેસી જાવ એમ કે છે. કોઈ રીતે જીવને લાલચ થાય એટલા માટે આ બધી વાત મહિમા બતાવે છે. આવડું મોટું મહાન ફળ, ત્રણ લોક નો નાથ થાય હે, અને કાંઈ એને લેવા દેવાની કઈ આપવું પડે કે ભાઈ તમે 1 લાખનું દાન દો કે 1 કરોડનું દાન દો તો તમને સિદ્ધ પદ મળે એવું નથી. કઈ ખર્ચ કર્યા વગર, શું ખર્ચ એ કરવાનો કે આખા સંસારને હોમી દેવાનો. અથવા જ્ઞાન યજ્ઞ છે એની અંદર સંસારની આહુતિ દઈ દેવાની, ભડભડ ભડભડ હળગી જાય, સંસારને હળગાવવાનો છે. ઉડવાની શક્તિ છે છતાં ભૂંગળીમાં ઊંધો થયો પછી ઉડી શકે નહીં, ઊંધો થઈ ગયો છે. શેમાં ભય લાગે છે? ઊંધાઈ થઈ એમાં ભય લાગે છે, સવળાયો એમાં ભય લાગે એવું નથી. ઊંધાઈમાં ભય લાગે છે, ઊંધો લટકો છે, પોપટ જેમ ઊંધો લટકો છે એમાં સંસારમાં ઊંધો. હા હા, મારું શું થશે, શરીર છૂટી જશે તો હું મરી જઈશ, અને આ કુટુંબ છૂટી જશે તો મારી અનુકૂળતાઓ બધી ખલાસ થઈ જશે, એ બધી કલ્પનામાં કલ્પના આડે ઊંધો પડીને ભયથી સંસારને ભજે છે, મોક્ષને ભજતો નથી. સંસારને ભજે તો સંસાર પાંગરે, મોક્ષને ભજે તો મોક્ષ પાંગરે એમ છે. બહુ જબરદસ્ત કામ કર્યું છે આવા હલકા કાળમાં, ઘણું મોટું કામ થયું છે. હજારો હજારો જીવો આ વિચારતા થઈ ગયા કે છે ખરું કઈક, વાત કઈક જુદી જાતની. એક વાર સમજાય છે એને કોઈ ફેરવી ન શકે, પછી એના સાધુ ને બીજા ને ત્રીજા ને કુટુંબ ને કબીલા ને ગમે એટલી મહેનત કરે નહીં, એ પછી ફરે નહીં, ગમે આવે તો ન ફરે. એક વાર એને બેસી ગયું કે આ સત્ય છે, પછી એને કોઈ ફેરવી શકે એટલું નિર્ણય નું બળ આવે છે. હા, જતા જ ને તીર્થંકર તો ભાવિક તીર્થંકર હતા, એટલે પછી તીર્થંકર જેવું જ કામ કરે ને. બેનશ્રી નું આવે છે ગુરુ ગુણ સંભાળના કરીને એક પુસ્તક તૈયાર થઈ ગયું છે લગભગ. એમાં કે છે બીજા તીર્થંકરો ના પુરાણ જોઈએ છીએ તો આટલી બધી પૂર્વ તૈયારી નથી. ગુરુદેવ ને તો ચાર ભાવ અગાઉથી આ સમોસર ની તૈયારી થવા માંડી છે. બીજા પુરાણો જોતા એટલી બધી અગાઉથી તૈયારી કોઈ નથી દેખાતી. એમ કરીને ગુરુદેવ નો વિશેષ મહિમા કર્યો છે. પ્રત્યક્ષ ઉપકારી થયા છે ને, વિશેષ બહુ મહિમા કર્યો છે, ઘણો મહિમા કર્યો છે. એક પણ અમે ગુરુદેવ થી જુદા રહેવા માંગતા નથી. સારો યોગ થઈ ગયો કે 91 સાલમાં સોનગઢ નિવાસ થયો તો અમે પણ સોનગઢ આવી ગયા. જાઓ, ત્યાં સુધી તો શું વિહાર કરતા હતા, માન્યતામાં ફેર હતો પણ ક્યાંય સ્થિર નહોતા. ચોમાસો હોય ત્યાં જાય, બેન્ચન ચોમાસો હોય ત્યાં જતા હતા. ક્યાંક ક્યાંક વધારે સ્થિરતા હોય ત્યાં જાય, વટવાળા આવે તો વિશેષ લાભ મળે. પણ એ વિહારમાં ફરતા ફરતા હોય, ક્યાંક જવાય ક્યાંક ન જવાય. સોનગઢમાં સ્થિર થયા પછી રહી ગયા, પોતે પણ રહી ગયા. જાઓ, કુટુંબને બધું છોડીને અમારે હવે કુટુંબ મારે કાંઈ લેવા દેવા નથી. કુટુંબને લેવા દેવા હોય તો આવે અહીંયા,
ઠીક
છે. બધા માન્ય થયું, બધાને ગુરુદેવ માન્ય હતા, બધા આવ્યા. માન્ય ન હોય તો ન પણ આવે.
અહીં સુધી રાખી દઈએ.